તારીખ 16/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પ્રવચન સળંગ પ્રવચન નંબર 156 કેસેટમાં 14 મિનિટનું જ પ્રવચન ઉતરેલ છે.
હવે વાત રહી જૈન દર્શનમાં ના વક્તાઓની, આ તો અન્ય દર્શનની, જૈન દર્શનની આપણે વિચારણા કરી, પણ જૈન દર્શનની અંદર પણ બધા વક્તા યથાર્થ નથી અને ત્યાં તુલનાત્મક વિચારધારાની જરૂર પડે છે કે મારા અંદરના આવા વિજ્ઞાનના આત્મપ્રયોગ સાથે આ મેળ થાય છે. મેં લખાતો હોય મારે સંઘ કરવા યુક્તિ નથી, મારે સંઘ છોડવું નહીંતર શું થાય કે સંઘ ક્યારે કરે છે, જેમ કે પ્રીતિક હોય ત્યારે સંઘ કરે છે, આકર્ષણ હોય ત્યારે સંઘ કરે છે. તો અસત્સંગની પ્રીતિ એ આત્માને અકલ્યાણનું કારણ છે, જેમ સત્સંગની પ્રીતિ આત્માને કલ્યાણનું કારણ છે. એટલે એ વિચારના અનુસાર જ્યાં જ્યાં સામે કોઈ પણ આવે ત્યારે બહુ જાગૃતિથી, આ એક બહુ જ જવાબદારીનો વિષય છે. ક્યારથી કે મુમુક્ષુ દશાથી માંડીને મુનિ દશા સુધી. શાસ્ત્રમાં મુનિ દશામાં એવી વાત આવે છે કે એક મુનિ, દિગંબર મુનિ, જંગલમાં રહેનારાઓ જે હતા, તે એક મુનિ સંઘમાંથી બીજા મુનિ સંઘમાં આવે અને આચાર્યને વિનંતી કરે કે મારે આપના સંઘમાં રહેવું છે, ત્યારે 3 મહિનાના પ્રોબેશન પીરિયડ ઉપર એને રાખવામાં આવે. કેમ કે જે આચાર્ય સમજે છે કે મારા સંઘની અંદર જે મુનિઓ છે, ભાવલિંગી મુનિઓ છે, એ મુનિઓની સાથે આના ભાવનો મેળ ખાય છે કે આ દ્રવલિંગી છે કે ભાવલિંગી છે એની પરીક્ષા કરવી પડે અને એની અંદર એ કોઈ ભૂલ કરે છે કે નથી કરતા એની પરીક્ષા કરે અને પછી એને સેન્કશન કરે કે બધી અમારા સંઘમાં રહી શકે. શું કરો કે સંઘ છે એ બહુ જવાબદારીવાળો વિષય છે. એટલે ગમે તેને સાંભળવું એ પણ એ જવાબદારીનો વિષય છે, ગમે તેનો સંઘ કરવો એ જવાબદારીનો વિષય છે. ગોપાળુદેવે 449 એ વાત લીધી કે આત્માનો વિચાર કરનાર જીવને આત્માનો યથાર્થ નિશ્ચય થવાને બદલે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વિચારણામાં કેમ થઈ પડે છે કે એક ઓકસંગના, એક લોકસંગના અને એક અસત્સંગ નામનો ત્રીજો ગુણ લીધો. જે માણસને સત્સંગનો વિવેક ન હોય કે સત્સંગને અસત્સંગ સંબંધીનો વિવેક ન હોય, બાયફર્કેશન ઓફ કન્ડિશન હોય, એ જે આત્માની વિચારણા કરવા જતા આત્માની કલ્પના કરી દેશે, એક ઓકસંગનામાં રહેશે તે આત્માની કલ્પના કરશે અને એક લોકસંગનામાં રહેશે જગતને દેખાડવા માટે, જગતની દૃષ્ટિમાં મારું સ્થાન, લોકોની દૃષ્ટિમાં મારું સ્થાન એવી જેને મુખ્યતા હશે એ આત્માની કલ્પના કરી દેશે, એ આત્માને સમજી શકે, આત્મનિશ્ચય નહીં કરી શકે. સ્વરૂપ નિશ્ચય કરવામાં આ 3 બાધક કારણો પોતાના અનુભવથી એમણે પ્રસિદ્ધ કર્યા છે એ પત્રની 449માં. એટલે એ વિષય એ રીતે વિચારી લેવું એ ગમે તે આવે. એક વખત આપણે પરીક્ષા દ્રષ્ટિમાં જ ઉભું રહેવાનું છે. હું તો સોનગઢ ગયો તેથી 6 થી 8 મહિના પરીક્ષા દ્રષ્ટિમાં ઉભો છું. ગુરુદેવશ્રીનું તો પ્રવચન એવું તોપના ગોળા જેવું અને આત્માની વાત આવે તો એટલા ભાવ વિભોર થઈને નિત્યાનંદ, નિર્મળાનંદ, સહજાનંદ, ચિદાનંદ આત્મા એમ બહુ ભાવથી આત્મ સ્વરૂપનું ના વચનો ઉચ્ચારણ આવે. 6 થી 8 મહિનામાં પરીક્ષા બુદ્ધિ મારી ગઈ અને એ પુત્ર જો તમારે જોવો આવે છે 466. જેની પાસેથી ધર્મ માગવો તે પાયમાં નહીં, એટલે એ ધર્મ પાયમાં છે કે નહીં તેની પૂર્ણ ચોકસી કરવી, ચોકસી કરવી, પરીક્ષા કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારો. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય કે આ બરાબર જ્ઞાની જ છે, પૂર્ણ જ્ઞાની એટલે ખરેખર જ્ઞાની જ છે, ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યો દે સમજવો. જો એવા જ્ઞાન નાની જ મળી જાય તો એને સમજવું કે ખરેખર આજે ભાગ્યશાળી છે. તે સત્સંગમાં તેવા જ્ઞાની એ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, એટલે શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે શું કે જેથી કદાગ્રહ મટે, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય, અર્થાત તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષોએ બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના કોઈ માર્ગમાં ને મતમાં પડવું નહીં, બધું છોડી દેવું. આ આત્માની વાત આત્મતા પ્રાપ્ત થાય એવી આત્મજ્ઞાની પુરુષ કરે છે કે નહીં, આ સિવાય બધાને બાદ કરી નાખવા, બધી બાદ બાકી કરી નાખવા. આટલું થતા છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ અને મતમતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેને છૂટવાની આશા રાખવી નહીં. અમે પોતે કોઈને આદેશવા એટલે આમ કરો એમ કહેતા નથી. તો નાની છે છતાં કોઈને એમ નથી કહેતા કે તમે આમ કરો ને આમ ન કરો. કોઈને એમ નથી કહેતા કે તમે આમ કરો ને આમ ન કરો, તમે આ મંદિરમાં જાજો ને આ મંદિરમાં ન જાજો, પોતે નથી આદેશ કરતો. એ કેટલી પોતે મર્યાદા રાખે છે. વારંવાર પૂછો તો પણ તે સ્મૃતિમાં હોય છે, અમે ભૂલ નથી કરતા, એવી વાતનો આદેશ નથી કરતા. ભલે અમને પૂછવામાં આવે અમારા ખ્યાલમાં છે. અમારા સંઘમાં આવેલા કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે તમે આમ કરો કે આમ કરો, માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું છે. અમારો આ અભિપ્રાય છે. શિક્ષાબોધ એટલે શું? અમારો આ મત છે, અમારો આ અભિપ્રાય છે, અમે આમ જાણીએ છીએ, અમે આમ માનીએ છીએ, પછી તમને ઠીક પડે એમ કરો એના ઉપર થોડું. આ એક બહુ બહુ સારી શૈલી છે. અમારો ઉદય એવો છે કે ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે, અમારી વાણી જ કામ કરતી નથી. સાધારણ પ્રશ્ન પૂછે તો વાણી પ્રકાશ કરે છે અને ઉપદેશવાદમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ એવો ઉદય નથી, કુદરતી આમ બને છે. અમારે એકદમ સમજીએ છીએ કે અમારો જે ઉપદેશ કરવાનો ઉદય નથી. પૂર્વે થઈ ગયેલા આનંદ જ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થયા છે, ઘણા જ્ઞાનીઓ થયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ ન જાય. ભૂતકાળના જ્ઞાનીથી કાંઈ આ જીવનો દોષ ન મટે. એટલે કે અત્યારે જીવમાં માન હોય, માનો કે પોતાને અભિમાન થઈ જતું હોય, પોતાનો પૂરો વિકાસ થાય, શોષણ થાય એને લઈને, તો પૂર્વે થયેલા જ્ઞાની કહેવા નહીં આવે કે અહીંયા તારે દુઃખ થાય છે. પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને ઘટાડી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી તૃષાતુરને તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો પરસો હોય તો તેથી તૃષા છીપે, દૂરનો સમુદ્ર કામ લાગે. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિ કે યોગથી, આ વિગતપૂર્ણ વિષય લીધા. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિ કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તે જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. આમાં શું થાય છે પછી? મારે મહેન્દ્રભાઈ સાથે થોડી ચર્ચા થઈ ને, એ થોડું બોલ્યા ભાઈ, એ બધા પ્રયોગ કરીએ છીએ ને ત્યારે આમ ચંચળતા ઘણી ઓછી થઈ જાય છે. શું ભાઈ ચંચળતા ઓછી થાય એના લોભમાં તમે ક્યાંય ક્યાંય ને ક્યાંય પહોંચી જશો. તમે જ્ઞાની પુરુષનો માર્ગ મૂકી અને આ યોગ ને ધ્યાન ને આવા ક્યાં આદરવા માંડ્યા.
ધ્યાનના મનમાં બહુ છે ને સાહેબ, એટલે બધાને એવું લાગે કે અમે ધ્યાન કરાવીએ સમૂહમાં એટલે અમારે મળતા વધે, એટલે ધ્યાન
કદાગ્રહ એટલે મતનો આગ્રહ ને કદાગ્રહ કહે છે. મતનો આગ્રહ એને કદાગ્રહ કહે છે. જ્યાં સત છે ત્યાં મત નથી અને જ્યાં મત છે ત્યાં સત નથી એમ કહે. કે છે કે સત એટલું બધું વિશાળ છે કે મતવાળાની સીમામાં આવતા નથી. ધર્મદાસજી સુંદર લખે છે કે મેં વિષ્ણુમતિ નથી, મેં બૌદ્ધમતિ નહીં, મેં જૈનમતિ બી નહીં. ઘણા નિરાકરણ લાગે છે કે અરે આ બૌદ્ધમતિ ને વિષ્ણુમતિ નથી એમ કીધું, પણ જૈનમતિ નથી એવું કહે છે કે હા જૈનમતિ નથી, મતવાળા મેં મતવાળા નહીં. એ વાત સમજાય એને, સમજાય મતવાળાને ના સમજાય એ વાત, જૈનમતિ નથી એમ કેમ કહેવાય.
Por que tiene esa batalla?